તારીખ 4/6/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 574 અને 575 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 335.
એવો પ્રશ્ન કર્યો છે કે અમારી કાળ લબ્ધિ પાકી નથી એટલે સમય દર્શન થતું નથી. અમે સમય દર્શનની ઈચ્છા રાખીએ છીએ. સમય દર્શન થાય માટે યત્કિંચિત પ્રયત્ન કરીએ છીએ, છતાં સમય દર્શન થતું નથી એટલે કાળ લબ્ધિ નહીં હોય, માટે થતું નહીં હોય એવો પ્રશ્નની અંદર આશય છે. કાળ લબ્ધિનો વિષય પણ જ્ઞાનમાં આવે છે એટલે પ્રશ્ન કરનાર શાસ્ત્રના અભ્યાસી છે એ વાત પણ એમાંથી નીકળે છે. છતાં એ શાસ્ત્રાભ્યાસમાં દ્રષ્ટિકોણ બરાબર નથી, યથાર્થ નથી એ પણ પ્રશ્નમાંથી ઉદભવે છે એટલે ઉત્તર આપ્યો છે કે ના ના એમ નથી. કાળ લબ્ધિ વિષયક તારી સમજણ છે એ પ્રકારે કાળ લબ્ધિને સમજવાની નથી. નથી એને કાળ લબ્ધિનું જ્ઞાન કે નથી એને પુરુષાર્થના સ્વરૂપનું જ્ઞાન. જેને પુરુષાર્થનું જ્ઞાન હોય અથવા જેનો પુરુષાર્થ ચાલતો હોય એને કાળ લબ્ધિનું સાચું જ્ઞાન હોય છે. અને પુરુષાર્થ તો ત્રિકાળી આત્મદ્રવ્યના આશ્રય ઉત્પન્ન થતો હોવાથી જેને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું લક્ષ્ય છે એને કાળ લબ્ધિનું સાચું જ્ઞાન હોય છે, અથવા એનું કાળ લબ્ધિ વિષે જાણવું યથાર્થ હોય છે. નહીતર આ કાળબુદ્ધિના વિષયમાં પોતાનું સ્વકાર કરવાનો ઉત્સાહ મરી જાય અને સ્વચ્છંદે ચાલુ જવાય એ પ્રકાર સહેજે સહેજે બનવા યોગ્ય છે. એટલે એમ કહ્યું કે ખરેખર એમ નથી પણ તમારો પુરુષાર્થ નથી એટલે સમ્યક દર્શન થતું નથી. એ ઉત્તરમાં પણ એ સ્પષ્ટ વાત છે કે પુરુષાર્થ થાય અને સમ્યક દર્શન થાય એવું બની શકે નહીં. સાથે સાથે પુરુષાર્થ થાય અને કાળ લબ્ધિ ન પાકી હોય એમ પણ બની શકે નહીં, એમ પણ ફલિત થાય છે. જો પુરુષાર્થ થાય અને સમ્યક દર્શન થાય હોય તો કાળ લબ્ધિ નથી થઈ એ વાત વિચારવાની પણ રહેતી નથી. પણ કાળ લબ્ધિ અને પુરુષાર્થને અવિનાભાવી પણ હોય છે પણ એ પુરુષાર્થ, એનો માનેલો પુરુષાર્થ રાગનો પુરુષાર્થ કરે, મંદરાગ ન કરે કે મંદરાગની તીવ્ર રુચિ ન કરે, અથવા રાગનો મંદરાગની નો તીવ્ર રાગ કરે એટલે ઘણો રાગ કરે, મંદરાગ સંબંધિત ઘણો રાગ રાખે અને એ પ્રકારના પરિણામ આશ્રિત પરિણામ થયા જ કરે, સ્વદ્રવ્ય આશ્રિત પરિણામ થવાને બદલે પરિણામ આશ્રિત પરિણામ થયા જ કરે અને એ એમ સમજે કે મારો પુરુષાર્થ છે, છતાં મારું કાર્ય થતું નથી, તો એ પણ સમજણ ફેરનો જ વિષય છે. સ્પષ્ટ વાત તો એ છે કે પુરુષાર્થ નથી એટલે સમ્યક દર્શન થતું નથી, એ વાત સ્પષ્ટ છે. અને પુરુષાર્થનું સ્વરૂપ વીર્યગુણના પરિણામમાં આત્માભિમુખ વેગ અથવા જોરનું ઉત્પન્ન થવું, બળનું ઉત્પન્ન થવું, આવેગનું ઉત્પન્ન થવું, પણ આત્માભિમુખ એને પુરુષાર્થ કહે છે. બાહ્ય પરિણામ અને રાગમાં જોર થાય, રાગ કરવામાં જોર થાય, બાહ્ય સૂક્ષ્મ જ્ઞાનમાં બળ વધે, ઉઘાડ જ્ઞાનમાં પરલક્ષમાં, અને એમ સમજે કે આ પુરુષાર્થ તો કરીએ છીએ પણ સમ્યક દર્શન થતું નથી, તો શું કાળલબ્ધિ નહીં પાકી હોય કે એ વાત બિલકુલ યથાર્થ નથી. અંતર્મુખી પુરુષાર્થ નથી, પુરુષાર્થ નથી એનો અર્થ એ છે કે જીવનો અંતર્મુખી પુરુષાર્થ નથી એટલે સમ્યક દર્શન થતું નથી. આમ તો પુરુષાર્થ સર્વગુણો સર્વજીવોનો સર્વકાળે છે, સદાય છે, ક્ષય દ્રવ્યમાં વિરિગુણ છે, એટલે દરેક દ્રવ્યને પોતપોતાની તાકાત છે, સામાન્ય ગુણ છે. આમ પૂતગળમાં પૂતગળ વિધિ છે, જીવમાં જીવ વિધિ છે, એટલે ક્ષય દ્રવ્યનો વિરિગુણનો પરિણમન તો સદાય ચાલે છે, પણ અંતર્મુખી પુરુષાર્થ નથી એટલે સમ્યક દર્શન થતું નથી, અથવા તો બહિર્મુખી પુરુષાર્થ છે માટે સમ્યક દર્શન થતું નથી, આ સ્થિતિ વાત છે. કાળલબ્ધિની ભાષા સાંભળીને ધારી લઈએ અથવા કાળલબ્ધિનો વિષય શાસ્ત્રમાં આવે છે એથી પોતાની કલ્પના અનુસાર ધારણા કરી લઈએ, કલ્પના અનુસાર ધારણા કરી લઈએ એટલે કે કાળલબ્ધિ થાય ત્યારે, કાળ પાકે ત્યારે જ કાર્ય થાય છે, નહીતર થતું નથી, એમ પોતાની કલ્પના પ્રમાણે ધારી લઈએ, ધારી લઈએ એમ બોલે, ધારણા પ્રમાણે વચન પ્રલાપ કરે, ક્રમબદ્ધમાં થવાનું હશે તે થશે, એમ ન ચાલે, એમ ન હોય, એ તો પરિણામને ઉલટી દિશામાં શાસ્ત્રના કથનના નિમિત્તની ઓથ લઈને, આધાર લઈને ઉલટાનું સ્વચ્છંદી થવા અર્થે પોતાની જરૂરિયાત લાગે તે બાજુ પુરુષાર્થને પછી છૂટો દોર મળે ને હિચકિચાટ ન રહે, કેમ કે આ સમ્યક દર્શન તો કાળલબ્ધિ પ્રમાણે થવાનું છે, એટલે હવે એનો તો વિચાર કરવાનો રહ્યો નહીં, એ પ્રકારે એ વાતને ગ્રહણ કરવાની નથી, એટલે એમ કહે છે કે એમ ન ચાલે. ભગવાને દેખ્યું હશે ત્યારે થશે એમ ધારી લેવાથી ન ચાલે, એ પણ એવી જ ઓત છે, કેમકે ભગવાન તો સર્વજ્ઞ છે, ત્રિકાળ વિદતા છે, ત્રણેય કાળનું આપણું જાણે છે, એમણે દેખ્યું હશે ત્યારે આપણું સમ્યક દર્શન રૂપી આત્મહિતનું કાર્ય થશે, એમને દેખ્યું હશે એ પ્રમાણે થવાનું છે, એમાં ફેરફાર થવાનો નથી, પછી આપણે કઈ મહેનત કરીએ ને થઈ જાય એવું તો છે નહીં, એટલે જાણે એમના જ્ઞાન સાથે પોતાનું પરિણમન પરાધીન હોય એવી એક કલ્પના એમાં કરે છે કે સર્વજ્ઞના જ્ઞાનની સાથે ક્ષય દ્રવ્યના પરિણમનને બંધન હોય, પરિણમવાનું પરાધીન પણ હોય એવું તો નથી, પરિણમન થવાનું છે એનું જ્ઞાન માત્ર છે, પણ પરિણમનને આધીન જ્ઞાન નથી ને જ્ઞાનને આધીન કોઈનું પરિણમન નથી. લોકાલોકના પરિણમનને આધીન કેવળ જ્ઞાન નથી ને કેવળ જ્ઞાનને આધીન લોકાલોકના પદાર્થોનું પરિણમન નથી. પણ પોતાને રુચિ નથી અથવા સ્વકાય કરવાનો ઉદ્યમ અને ઉત્સાહ નથી, તેથી કેવળ જ્ઞાનની ઓથ લઈ લે કે ભગવાને જોયું હશે, દેખ્યું હશે ત્યારે થશે, એમાં આપણું કામ આવે નહીં. તેમ ભગવાનના કેવળ જ્ઞાનને સ્વીકાર્યું એ કોના આધારે સ્વીકાર્યું? કેવળ જ્ઞાનયુક્ત ભગવાન કેવા હોય છે ને કઈ રીતે ભગવાન થાય છે એ તે કેવી રીતે સ્વીકાર્યું? એ વાત જો તારી સમજણમાં બરાબર આવી હોય તો આ રીતે પણ કેવળ જ્ઞાનના આધારે ઊંધાઈ કરવાની હોય નહીં, એ પણ ઉલટી દિશામાં ઊંધી દિશામાં જવાનો એક પ્રકાર છે. કરોડ ઉપાય એટલે રાગ સંબંધિત બહિર્મુખ ભાવમાં કરોડ ઉપાય કરો તો પણ સમ્યક દર્શન નહીં થાય, એમ વાત છે, અપેક્ષિત વાત છે. અપવાદ ખાતર પણ ત્રણેય કાળના અનંતા જીવોમાંથી કોઈ જીવ માટે એવો અપવાદ પણ નથી કે કોઈ પણ જીવને કોઈ પણ કાળમાં કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં, કોઈ પણ કાળમાં નહીં કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અંતર્મુખી પુરુષાર્થ જાગ્રત હોય, અંતર્મુખી પુરુષાર્થ પ્રગટેલો હોય અને એને સમ્યક દર્શન થાય, એ ત્રણ કાળમાં બનતું નથી. અપવાદ ખાતર એ કોઈને માટે બનતું નથી. પછી ત્યાં એમ સાબિત ક્યાં કરવું રહ્યું કે આ લેખન કળશ ટીકાના ચોથા કળશમાં કરોડ ઉપાય કરે તો પણ કાળલબ્ધિ વિના સમ્યક દર્શન થતું નથી. માટે સમ્યક દર્શન સહજ છે, પ્રયત્ન સાધ્ય નથી, એવું લેખન છે ત્યાં. યત્ન સાધ્ય નથી એવો શબ્દ વાગ્યો છે. પ્રયત્ન સાધ્ય નથી એટલે પુરુષાર્થ સાધ્ય નથી, એમ ચોખ્ખું લેખન છે. સિદ્ધાંત તો એવો છે કે પુરુષાર્થ હોય, અંતર્મુખી પુરુષાર્થ હોય અને સમ્યક દર્શન ન થાય એવો અપવાદ પણ નથી. અને અહીંયા કહે છે કે પ્રયત્ન સાધ્ય નથી, યત્ન સાધ્ય નથી. એ તારા કર્તૃત્વના કૃત્રિમ યત્નને સાધ્ય નથી, તારી ઈચ્છા એવી થાય એનેથી એ સાધ્ય નથી. સહજ સાધ્ય છે એમ તો લખ્યું ને કે સહજ પ્રયત્નથી એ સાધ્ય છે. સહજ સાધ્ય છે એનો અર્થ કે જે પ્રયત્નમાં સહજતા છે, સ્વાભાવિકતા છે, કૃત્રિમતા નથી, એવું જે સહજ આત્માને અનુલક્ષીને થતું વીર્ય ગુણનું પરિણમન, એવા પ્રકારના પુરુષાર્થથી તે સહજ સાધ્ય છે. અને કૃત્રિમ પુરુષાર્થથી કરું 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 પર્યાયને કરવાના પુરુષાર્થથી એની સાથેના બીજા કરોડ ઉપાય કરવામાં આવે તો પણ સાધ્ય નથી, એમ કેમ? કેમ કે ઉપર તો થાક્યું છે કે પુરુષાર્થ નથી એટલે સમ્યક દર્શન થતું નથી, તો અનર્પિત એમ છે કે પુરુષાર્થ હોય એટલે સમ્યક દર્શન થાય ન થાય એ પ્રશ્ન નથી. અથવા તો જેને પુરુષાર્થ થાય છે જેના પરિણામમાં યથાર્થ અંતર્મુખી પુરુષાર્થ કરાય છે એને બિલકુલ એવું લાગતું નથી કે આવા પુરુષાર્થથી સમ્યક દર્શન ન થાય. આવો અંતર્મુખી પુરુષાર્થ પરિણામનો વેગ અંતર્મુખ વળે અને સમ્યક દર્શન થાય ત્રણ કાળમાં બને નહીં, પોતાને માટે તો બને નહીં પણ બીજાને કોઈને ન બને એવું એને જ્ઞાન થાય છે. ઠીક, પોતાને તો પોતાના સ્વાનુભવનું જ્ઞાન થાય છે કે આવો પુરુષાર્થ હોય ને સમ્યક દર્શન ન થાય એ વાત તો ચૌદ બ્રહ્માંડને ફરવું પડે, હજી તો ભાવનામાં એ વિષય લીએ છે, આ તો પુરુષાર્થ છે એથી આગળનો તબક્કો છે. એટલે એને તો સમ્યક દર્શન ન થાય એવું તો પોતાને વિશે પોતાને માટે લાગતું નથી, પણ બીજા કોઈને વિશે પણ જો આ પ્રકારનો જીવનો સ્વભાવમાંથી પુરુષાર્થ ઉત્પન્ન થાય તો સમ્યક દર્શન ન થાય એવું કોઈના વિશે પણ ન બને એવું પણ એને શ્રુત જ્ઞાનમાં ત્રણેય કાળના ત્રણેય લોકના જીવ માટે એને જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાનમાં નહીં, શ્રુત જ્ઞાનમાં એવું જ્ઞાન થાય છે, ત્રણેય કાળનું ને ત્રણેય લોકના જીવનું જ્ઞાન થાય છે. દેવલોકમાં હોય તો થાય, મધ્યલોકમાં હોય તો થાય, ને નારકીમાં હોય તો થાય, ત્રણેય લોકમાં થાય અને ત્રણેય કાળે થાય. જે પર્યાય સ્વભાવ સિદ્ધ છે સમ્યક દર્શન, કે જે પર્યાય સ્વભાવ સિદ્ધ છે એ સ્વભાવ સિદ્ધ વસ્તુને કે સ્વભાવ સિદ્ધ સ્થિતિને જો ફેરવી શકાતી હોય અથવા કોઈ કારણસર એ સિદ્ધ ન થઈ શકતી હોય સ્થિતિ, તો આ જગતમાં ક્ષયદ્રવ્યની સ્વભાવ ક્ષયદ્રવ્યની વ્યવસ્થા રહી શકે નહીં. કેમ કે વસ્તુ તો સ્વભાવ છે, વસ્તુ એટલે સ્વભાવ ને સ્વભાવ એટલે વસ્તુ, આ સિવાય તો કઈ જ કઈ છે નહીં આ જગતમાં. હે, ફેરવી ફેરવીને કઈ નહી, શાસ્ત્ર માં એવી આજ્ઞા છે, શાસ્ત્રકારે એવી આજ્ઞા બાંધી છે કે કોઈ પણ સત્શાસ્ત્ર નો અર્થ ઘટન પુરુષાર્થ પ્રેરક અને રાગ દ્વેષના અભાવ થાય એ પ્રકારે જ થઈ શકે, આ એની મર્યાદા બાંધેલી છે. તો પછી એ મર્યાદા મારીને અર્થઘટન કરીએ એમાં ફેરવું ક્યાં, મારી મછલી મારી મછલીને કર્યું ક્યાં કહેવાય? હા, પણ એમાં આમ જ કહેવા માંગે છે કે યત્ન સાધ્ય નથી એટલે કૃત્રિમ યત્નને સાધ્ય નથી, સહજ સાધ્ય છે એટલે સહજ પ્રયત્ન સહજ પુરુષાર્થનું સ્વરૂપ છે તે પ્રકારે સાધ્ય છે એમ કહેવા માંગે છે, એમાં એનો સીધો અર્થ થઈ શકે છે. કાળલબ્ધિ ને પુરુષાર્થ ને અવિનાભાવી સંબંધ છે. કોઈ જીવની ત્રણેય કાળને વિશે ત્રણેય લોકના કોઈ પણ અપવાદ ખાતર એક જીવની કાળલબ્ધિ એવી નથી થઈ કે એને સમ્યક દર્શનની કાળલબ્ધિ પાકી હોય ને તે કાળે એનો પુરુષાર્થ ન ચાલ્યો હોય. હા, અથવા પુરુષાર્થ ચાલશે ત્યારે કાળલબ્ધિ પાકશે, બે વાત છે. તમારે અવલંબન શાનું લેવું છે, કાળલબ્ધિનું લેવું છે કે કાળલબ્ધિ પાકશે ત્યારે પુરુષાર્થ થશે? અત્યારે નથી થતો, કેમ કે કાળલબ્ધિ નથી થઈ, એનું સૂચક પરિણામ છે, માટે એને અવલંબન લીધું કાળલબ્ધિનું. વાત એક સરખી નથી, ઉલટી સુલટી છે અવલંબનની દ્રષ્ટિએ. એ જ્યોતિષનો વિષય એવો છે, આ હસ્તરેખા જુએ છે, આ રેખા છે માટે આમ થવાનું છે, છરી ભરી લઈને રેખા દોરી દે, આ લંબાવી દે, જરાક મોટી હરખી કરી દે, હા થાય ન થાય, આંખો પાડે તો ન થાય, કેમ કે એનાથી થતું હોય તો એ તો કરવું, ત્યાં જ ફેરફાર કરવો જોઈએ. હા, એમ નથી તો જે થવાનું છે એને સૂચવનારી લીટી છે, એ લીટી તો જે થવાનું છે એને સૂચવે છે, એ લીટીને આધારે ને એના કારણે થાય છે એવું તો બિલકુલ નથી. પણ એ તો એનું જ્ઞાન કરાવે છે, આધાર કોનો લેવો છે એ સવાલ છે. અમારો પ્રશ્ન એ છે કે તમારે કોને આધાર, કોનો આધાર લેવો છે? બે ચીજ છે, બે, એક વસ્તુ જે બનવાની છે તે બનવાની છે એ પણ એક વસ્તુ છે, અને એને સૂચવનારું કોઈ નિમિત્ત જ્ઞાન પણ છે. તમારે કોનો આધાર લેવો છે? આધાર તો તમે લ્યો છો, કોઈના ને કોઈના અવલંબને તમે પરિણમો છો. તમારે બે માંથી કોનો આધાર લો? કાળ લબ્ધિ નો વિષય અવલંબન લેવા માટે હરગીજ નથી. આ વાત છે, નહીતર એ કાળ લબ્ધિ નું જાણ પણ ઊંધાઈમાં લઈ જશે, ઊંધાઈ કરાવશે. થઈ ચુક્યા છે. જો એને પુરુષાર્થ કરવાનો નિજ હિતનો ભાવ થયો છે અને ઉદ્યમ વર્તે છે તો એની કાળલબ્ધિ થઈ ચૂકી છે. કાળલબ્ધિ થઈ ચૂકી છે એને એમને ક્યાંથી જાણ્યું? એ તો કેવળ જ્ઞાની નથી, એને પોતાને પ્રતીત થાય છે કાળલબ્ધિની એ વખતે, કે નક્કી મારી કાળલબ્ધિ પાકી છે, આ મારો પુરુષાર્થ મને મારી દરકાર, મારા હિતની દરકાર આવી કામ કરે છે, ભૂતપૂર્વ જાગૃતિ અંદરમાં કામ કરે છે, મારી કાળલબ્ધિ પાકી ગઈ છે. વગર કેવળ જ્ઞાને એને, અરે સમ્યક સુશ્રુત જ્ઞાન પ્રગટ્યા પહેલા એને પ્રતીતિ આવે છે. ગુરુદેવ તો ત્યાં સુધી કહેતા, શરૂઆતના પ્રવચનો બહુ જૂના પ્રવચનો કાઢો આત્મધર્મના, કે મુમુક્ષુને કેવળ જ્ઞાનના ભણકાર આવે છે, મુક્તિના ભણકાર આવે છે, સમ્યક દર્શનના ભણકાર આવે છે એમ નહીં. હું મુક્ત થવાનો છું, અલ્પકાળમાં મારી મુક્તિ થઈ જવાની છે, એવો તો સાચી મુમુક્ષુતા પ્રગટે ત્યાં અંદરથી એને ભણકાર આવે છે. આવા શબ્દ વાપરતા, ભણકાર શબ્દ વાપરતા, મુક્તિના ભણકારા વાગે છે એમ કે. નીચે તો સમ્યક શ્રુત જ્ઞાન એ નથી પ્રગટ્યું, મિથ્યા જ્ઞાન કહેવાય જાય, પણ એવી યોગ્યતામાં આવે છે એને સમ્યક દર્શન ની શંકા રહે. મુક્તિના ભણકારા વાગતા હોય એને સમ્યક દર્શન ની શંકા રહે, કેવી રીતે બને? શાસ્ત્ર વાંચનાર તો મુમુક્ષુ છે કે નહીં? મુમુક્ષુ છે તો મુક્તિનો ભણકાર વાગે છે કે નહીં? આ સવાલ છે. એને આ કાળલબ્ધિના પુરુષાર્થના અને કાળલબ્ધિના વિપર્યાસના પ્રકાર એને ક્યાંથી રહે? એટલે પ્રશ્ન એમ સૂચવે છે કે તારી કાળલબ્ધિની વાત છે એ ગડબડવાળી છે, ઉલટી છે. પાછું ભગવાનની વાત નાખી વચમાં, એટલે કે ત્યાં ભગવાનને ક્યાંથી નક્કી કર્યા? ભગવાને દીઠું હશે ત્યારે થશે એમ ધારી લેવાથી ન ચાલે. ભગવાને દીઠું એની પ્રતીતિ છે, એટલે ભગવાનના કેવળ જ્ઞાનની તને પ્રતીતિ છે, એટલે ભગવાનના સ્વરૂપની તને પ્રતીતિ છે. જો ભગવાનના સ્વરૂપની પ્રતીતિ હોય તો તારા તારી કાળલબ્ધિમાં આવી ગડબડવાળી વાત ન હોય કે કાળલબ્ધિ થતી નથી માટે પુરુષાર્થ થતો નથી. પુરુષાર્થ થતો નથી માટે કેમ કે મારી કાળલબ્ધિ નહીં હોય? ભગવાને જોયું હશે ત્યારે એ વાત અવલંબનની દ્રષ્ટિએ બિલકુલ ઉલટી જાય છે, વિપરીત થાય છે. ભગવાને દીઠું એનું યથાર્થ જ્ઞાન કરે, યથાર્થ નિર્ણય કરે. જો યથાર્થ યથાર્થ શબ્દ ચાલુ થયા, એની દ્રષ્ટિ તો દ્રવ્ય સ્વભાવ ઉપર હોય, એની દ્રષ્ટિ તો નિજ દ્રવ્ય સ્વભાવ ઉપર હોય અને તેની કાળલબ્ધિ પાકી જ હોય, પ્રશ્ન નથી રહેતો. એ મૂંઝવે એવો પ્રશ્ન જ નથી ખરેખર તો. અને શાસ્ત્રના કથનમાં વાતે વાતે કાંઈ એની અપેક્ષાઓની ચોખવટ કરવા જાય તો શાસ્ત્ર કેવી રીતે રચે? એક એક વાતે આ વાતની અપેક્ષા શું, એમ એક એક વાતે લખવા જાય તો કેવી રીતે શાસ્ત્ર લખાય? એ તો આગળ પાછળના અને એના શાસ્ત્ર સંબંધીના જનરલ સમજણવાળા જ્ઞાનમાં એને મુખ્ય મુખ્ય જે મર્યાદાઓ બાંધેલી છે અર્થઘટન કરવા સંબંધીની, એનો ખ્યાલ એને હોવો જ જોઈએ. નિશ્ચયની અને વ્યવહારના કથનમાં બધે જ એક સરખો ફેરફાર છે. કે વ્યવહાર કે છે એમ વસ્તુનું સ્વરૂપ નથી, વ્યવહાર નહીંના કથનનું સાર વસ્તુનું સ્વરૂપ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ તેમ કહેવામાં આવ્યું છે એવો સર્વત્ર અર્થ કરવો, એમ કુડરમલજીએ બાંધ્યું મોક્ષમાર્ગ પ્રકાશકમાં. હવે એ વાત, એ બધા વ્યવહારના કથન આવે ત્યાં આપણું ક્યાં કહેવા બેસે? એક એક વાતે એ ટોડરમલજીના કથનનો આધાર લેવો, એને પોતે અર્થઘટન કરનાર એ વાતને બધે લાગુ કરવી જોઈએ. કહેવા બેસવા તો કોઈ શાસ્ત્ર લખી શકાય. એટલે ભગવાને દીઠું એનું યથાર્થ જ્ઞાન કરે, એટલે ભગવાનના કેવળ જ્ઞાન સંબંધીનું યથાર્થ જ્ઞાન થાય, ત્યારે એ કેવળ જ્ઞાન પ્રગટાવવા માટેના પુરુષાર્થ સંબંધીનું પણ યથાર્થ જ્ઞાન થાય અને કાળલબ્ધિ વગેરેનું પણ યથાર્થ જ્ઞાન થાય. એ ત્યાં એની દ્રષ્ટિ તો દ્રવ સ્વભાવ ઉપર હોય. એ કેવળ જ્ઞાન દ્રવ સ્વભાવને અવલંબીને પ્રવર્તે છે. એ કેવળ જ્ઞાનનું યથાર્થ જ્ઞાન કરે એને પણ પોતાની દૃષ્ટિ પોતાના નિજ દ્રવ્ય ઉપર જાય છે. જેના આધારે એ કેવળ જ્ઞાન પ્રવર્તી રહ્યું છે એવું જે મૂળ જીવનું પોતાનું સ્વરૂપ એના ઉપર દ્રષ્ટિ જાય ત્યારે જ એને કેવળ જ્ઞાનને યથાર્થપણે સ્વીકાર્યું છે, ત્યારે જ એને ભવિતવ્યને કાળલબ્ધિને યથાર્થપણે સ્વીકારી છે. એવી દ્રવ્ય દ્રષ્ટિ વિના કાળલબ્ધિની વાતમાં વિપરીત ધારણાથી કરે, ધારણા એ વિપરીત છે, આ તો ધારણા પણ સાચી નથી. એને તો પોતાની કાળલબ્ધિ સાથોસાથ પાકી ગઈ હોય છે. એટલે કાળલબ્ધિનો વિષય એના માટે સમસ્યારૂપ નથી રહેતો. જે ભગવાનના કેવળ જ્ઞાનને વચ્ચે લાવે કાળલબ્ધિ સાબિત કરવા માટે, એને પોતાના વિશે કાળલબ્ધિ, પોતાના માટે કાળલબ્ધિનો વિષય સમસ્યા હોય કે આ મારી કાળલબ્ધિ ક્યારે પાકશે ને ક્યારે મારું કાર્ય થશે, એ વાત એને માટે રહેતી નથી. ગુરુદેવ શ્રી તો આ વિષયમાં એક બીજી પણ દલીલ આપતા કે તે કેવળ જ્ઞાનનો નિર્ણય કર્યો કે ભગવાને જોયું હશે ત્યારે થશે, તો એવું કેવળ જ્ઞાનનો નિર્ણય કરનાર જ્ઞાનની સાથે સાથે કોઈ તારો પુરુષાર્થ હતો કે નહીં એવું નિશ્ચિત કરવાનો, કે એવા કોઈ પુરુષાર્થ વિના તને કેવળ જ્ઞાનનું સ્વરૂપ બેઠું છે, તો પછી પુરુષાર્થને કાં તું ભૂલ્યો? જો પુરુષાર્થ સહિત તને એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજાયું હોય તો તને પુરુષાર્થ વિષયક વાત સમજાવવી પડે નહીં. પણ વગર પુરુષાર્થે એમને અધરથી જ કલ્પના કરી છે કે કેવળ જ્ઞાનમાં જોયું હશે એમ થશે, તો પુરુષાર્થની પણ તને ખબર નથી, કેવળ જ્ઞાનની પણ તને ખબર નથી, ને કાળલબ્ધિની પણ તને ખબર નથી, એકેય વાતની તને ખબર નથી એમ છે. ખરેખર પરના કાર્ય કરવામાં તો ઊંધો પુરુષાર્થ કરો છો, પછી આ જીવનું ગોપાળું એ છે કે પોતાના હિતરૂપ કાર્ય કરવામાં કાળલબ્ધિને આગળ ધરે છે અને વર્તમાનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ અને જરૂરિયાતો છે ત્યાં કાળલબ્ધિને દર ચડાવે છે, ત્યાં તો એ પોતે પ્રયત્ન સાધ્ય સમજીને એ પ્રયત્ન કરવા માંગે છે અને પ્રયત્નથી સાધ્ય કરવા માંગે છે, તો એ પણ તારો અન્યાય છે. જો કાળ લબ્ધિ જ તારે મુખ્ય કરવી હોય, અવલંબન લેવું હોય, તો સર્વત્ર લે. તારે તારા તારો પુરુષાર્થ તારી જરૂરિયાતના વિષયમાં લાગુ થાય છે ત્યાં કાળ લબ્ધિને શા માટે છોડી દેશો? ત્યાં પણ જરૂરિયાતનો ની ચીજ તારા જરૂરત લાગી છે એ ચીજ કાળલબ્ધિ પાકી હશે ત્યારે આવશે સામે ચાલીને, એનો યોગ થઈ જશે, શા માટે પ્રયત્ન કરવો? ત્યાં તો એ રહી શકતો નથી એવી એની સ્થિતિ ઊભી થાય છે. ત્યાં તો પુરુષાર્થને પ્રયત્ન કરવાનું એનું જોર ઊભું થાય છે. તો એણે કાળ લબ્ધિ ફાવતી જગ્યાએ લાગુ કરી છે, સ્વચ્છંદ કરવા અર્થે, સ્વચ્છંદના નિર્વાહ અર્થે કાળ લબ્ધિને એ સમજો છે, એ વાત સ્પષ્ટ થઈ જાય છે. એ નિયતવાદના વિષયમાં એ તર્ક ચાલ્યો છે. નિયતવાદ જે જૈન દર્શનની અંદર મિથ્યાવાદ ગણ્યો છે, તો એ નિયતવાદીને એવો પ્રશ્ન કર્યો છે કે તું સંસારી પ્રાણી છો, જગતમાં હજી જેની મુક્તિ થઈ નથી એવા જીવને અનેકવિધ પ્રકારની ઈચ્છાઓ રહ્યા કરે છે, તું પણ એમાંનો એક જીવ છો નિયતવાદી, તો જ્યાં તું પ્રયત્ન કરે છો ત્યાં તારી નિયતિને કેમ લગાવતો નથી? અને જે આત્મકાર્ય કરવું છે, ધર્મકાર્ય કરવું છે, ત્યાં તું એમ કહે છે કે નિયતિ પ્રમાણે થશે, એ તો બધું નિયત થઈ ગયેલું છે. એ પ્રકારે નિયતવાદ છે એ મિથ્યાવાદ છે. પણ ભગવાનના કેવળ જ્ઞાનમાં ત્રણકાળ ત્રણ લોકનું એક સમયમાં જ્ઞાન થઈને સર્વ પદાર્થના પરિણામનું જ્ઞાન નિયત થયું છે, એ કોઈ મિથ્યા નિયતવાદ નથી. એ એટલા માટે સમ્યક નિયતવાદ છે કે એવા કેવળ જ્ઞાનના સ્વરૂપને સમજનાર ઓળખનાર જીવ પોતાના દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને સમ્યક ભાવે પરિણમે છે, તેથી ત્યાં મિથ્યા જ્ઞાન નથી ને મિથ્યાવાદ નથી, પણ સમ્યક છે. ક્રમબદ્ધ ને કાળ લબ્ધિના વિષય ઉપર નિયતવાદનો આરોપ પણ આવ્યો છે કે સોનગઢમાં આ વિષય નિયતવાદને લગતો ચાલ્યો છે, અને નિયતવાદ તો પ્રસિદ્ધપણે મિથ્યાવાદ છે એવું લોકોને સમજાય છે, કહેવાની જરૂર નથી કે આ બધા મિથ્યાવાદીઓ છે. પણ નિયતવાદમાં પણ સમ્યક અને મિથ્યા એવા બે પ્રકાર છે. અનેકાંતમાં સમજાય વિના રૂઢિઅર્થ પ્રમાણે ઠપકારે રાખે કે એકાંત એટલે બધું મિથ્યા જ, નિયત એટલે બધું મિથ્યા જ, અને અનેકાંત એટલે બધું સમ્યક. અરે અનેકાંતમાં પણ તારું મિથ્યાત છે, અને એકાંતમાં અને નિયતમાં પણ મિથ્યાત ને સમ્યકના બધા પ્રકારો બંને પ્રકારોને જેમ છે એમ સમજવા જોઈએ. પરના કાર્ય કરવામાં તો ઊંધો પુરુષાર્થ કરે છો તું, એટલે તારી જરૂરિયાતના શરીરની જરૂરિયાત છે, આહાર લેવો છે, પાણી લેવું છે, તરસ લાગી છે, પાણી આવવાનું છે, ત્યારે આવશે એમ કેમ નથી? કે ત્યાં તો તું પ્રયત્નવંત દેખાશો, અને તારા આત્મકાર્યમાં કાળલબ્ધિના બહાના કાઢી પુરુષાર્થ કરતો નથી, અથવા પુરુષાર્થના પડખાને તું અવલંબનમાં લેતો નથી, માત્ર કાળલબ્ધિના વિષયને અવલંબનમાં લે છો, તો તને સમ્યક દર્શન ક્યાંથી થાય? પછી તો સમ્યક દર્શન થવાનો સવાલ રહેતો નથી. એટલે તને સમ્યક દર્શન થતું નથી એમાં તારો પુરુષાર્થ નથી એ વાત મુખ્ય છે, એના પેટામાં કાળલબ્ધિ નથી એમ સમજાય છે. હું જોઈએ પણ કાળલબ્ધિ નથી માટે પુરુષાર્થ થતો નથી એમ જો લેવા જાય તો એ દ્રષ્ટિકોણ આખો ઉલટો થઈ જશે. વાત એકની એક જેવી દેખાય પણ દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય છે એ સમજાવવું જોઈએ. એવો જ એક વિવિક્ષા સોગાનીજીએ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં કરે છે, ધ્યાનના સંબંધમાં વિષય લીધો છે કે હું પર્યાયનું ધ્યાન કરું, હું આત્માનું ધ્યાન કરું છું, એવું એક વચન વ્યવહાર આવે છે. હું આત્માનું ધ્યાન કરું છું, એક વચન વ્યવહાર એવો છે કે પર્યાય મારું ધ્યાન કરે છે. વાત સરખી છે, બે વાતમાં મોટો ફેર છે. હું ધ્યાન કરું છું એમાં પર્યાયમાં હું પણ સ્થાપીને જે દ્રવ્યનું સ્વનું ધ્યાન કરવાનું છે, કોઈ પર છે એનું ધ્યાન કરવા હું જાઉં છું, એવો દ્રષ્ટિકોણ ને એવો ધ્વનિ ઉભો થાય છે. અને પર્યાય મારું ધ્યાન કરે છે એમાં હું ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છું અને પર્યાયમાં પર પણ સ્થાપવામાં આવે છે કે એ પર્યાય છે એ મારું ધ્યાન કરે છે, એ પર્યાય મારું ધ્યાન કરે છે. હું તો ધ્યેયરૂપ છું, સદાય અવિનશ્વરી હું, ધ્યાનના ધ્યેયરૂપ તત્વ છે તે હું છું, એક સમયના ધ્યાનરૂપ તે હું નથી. વાત તેની તે લાગે પણ ખરેખર તેની તે વાત નથી એમાં કહે છે. વ્યવહારની ના કથન તો વ્યવહારની શૈલીથી જ આવે, એનો અર્થઘટન જો શબ્દ પ્રમાણે કરે તો એને પર્યાયમાં હું પણ જે અનાદિનો સ્થાપીને પર્યાય દ્રષ્ટિ રહ્યો છે એ છૂટે નહીં ને એને સ્વદ્રવનું ધ્યાન કદી થાય નહીં. કોકનું ધ્યાન થાય કલ્પનામાં, સ્વદ્રવનું ધ્યાન એને થાય નહીં. સ્વદ્રવના ધ્યાનમાં તો દ્રષ્ટિ જ પર્યાય ઉપરથી ઉઠીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે જ ધ્યાનની શરૂઆત થાય છે ને એ પહેલાં કોઈને કદી ધ્યાન થતું નથી. આ સ્થિતિ છે એમની શૈલીમાં. પર્યાય ઉપરથી અહંપણું ઉઠાવીને સ્વદ્રવ્યમાં અહંપણું હોય ત્યારે એની મુખ્યતામાં કઈ રીતે વચન ચાલે છે એ શૈલી, એવી વચન શૈલી એમણે લીધી છે અનેક જગ્યાએ. એમ શાસ્ત્રમાં તો બે વાત આવે છે, બધી વાત આવે છે, પછી અનાદિનો વ્યવહારનો પક્ષ છે ને એની જ પકડ કરી જાય તો કદી એને સ્વાશ્રય થવાનો પ્રસંગ રહેતો નથી. પાંચસો પંચોતેર પ્રશ્ન છે. ધર્મી સાધક જીવ રાગનો વેદક છે કે જ્ઞાતા છે? ધર્મી જીવનો સંબંધી પ્રશ્ન છે. એક જીવ ધર્મનું આરાધન સાધન કરનારો સાધક છે, એની સાધક અવસ્થામાં સિદ્ધપણું નહીં થયું હોવાથી રાગાંશની ઉત્પત્તિ થાય છે, એ ચાલતા રાગનો તે વેદક છે કે જ્ઞાતા છે? એ ચાલતા રાગને વેદે છે એટલે અનુભવે છે કે એનાથી ભિન્ન જ્ઞાતાપણે રહે છે? બે પ્રકાર તો છે, ક્યાંક વેદવાની મુખ્યતાથી પણ કથન ચાલે ને ક્યાંક ભિન્નપણાની મુખ્યતાથી પણ કથન ચાલે, કેમ કે બે પ્રકાર છે. પણ જેને આખી સાધકની દશાની સ્થિતિ ખ્યાલમાં હોય, એનું પરિજ્ઞાન બરાબર હોય કે ધર્મીય જીવ કેવો હોય એની દશાનું પરિજ્ઞાન હોય, તો એને કોઈ પણ પ્રકારે ઉત્તર આપ્યો હોય તો એમાં એને સંદેહ અને શંકા થતી નથી. ઉત્તર આપનાર કોણ છે અને એ ઉત્તર આપનારને એ દશા સંબંધીનું જ્ઞાન છે કે નહીં, એના ઉપરથી એના ગમે તે બેમાંથી કોઈ પણ પ્રકારના ઉત્તરને માન્ય અથવા પ્રમાણ રાખે છે બસ. અને બીજું પરખું અનર્પિત છે એમ એ સમજી લે છે, કહ્યું નથી પણ કહેનારના જ્ઞાનમાં છે, એટલે એને કથન પકડીને વચન શબ્દ પકડીને એને તકરાર કરવાનો પ્રશ્ન નથી રહેતો કે અહીંયા એને આમ કેમ કીધું. આમ શાસ્ત્રમાં બીજે આવે છે એટલે ધર્મીના વચનની સામે શાસ્ત્રને ઊભું રાખે. કોઈ એક ઉત્તર તો કોઈ એક વિવેકસાથી આપે ત્યારે સામે એ શાસ્ત્રને ઊભું રાખે. જો અહીંયા આચાર્ય આમ કહે છે, ભાઈ આચાર્ય કહે છે એ હું સમજે છો એના કરતા એ કહેનાર વધારે સમજે છે. પણ એમણે ત્યાં સામાજીવનો યોગ્યતા, સામાજીવની યોગ્યતા જઈને ઉત્તર આપ્યો છે એક પ્રકારે, બીજો પ્રકાર એમને પોતાના જ્ઞાનમાં રાખ્યો છે એને એ કહેવું ત્યાં ઠીક લાગ્યું છે, ઈષ્ટ લાગ્યું છે. આ પ્રશ્ન આપણે ત્યાં બહુ વિવાદાસ્પદ ચાલી ગયેલો છે. સુગાનીજીના 197 નંબરના બોલમાં આ પ્રશ્ન છે કે દિવાળી પ્રત્યે ઉપયોગ જાય તો ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ. મુખ્યપણે આપણે ત્યાં એ સાંભળેલું છે સમયસારના પ્રવચનોમાં કે સાધક જીવને તો રાગ ભિન્ન છે, ભિન્ન પડેલો જીવ છે એ પરજ્ઞેય તરીકે રાગને જાણે છે. એની દશાનો રાગ હોવા છતાં એને એ પરમાં નાખે છે, પરદ્રવ્ય વધ જાણે છે. અહીંયા તો એટલું બધું લીધું કે દેવગુરુને શાસ્ત્ર દેવાદિકમાં એના પ્રત્યેનો રાગ તો શુભ રાગ ને મંદ રાગ ને વ્યવહાર છે, અને એ રાગમાં વળી ભઠ્ઠી જેવું દુઃખ. રાગ તો મંદ છે, ભઠ્ઠી જેવું દુઃખ તો તીવ્ર રાગમાં હોય. આ વાત કઈક ઉલટી લાગે છે. આમ પ્રશ્ન પૂછાશે, મેં આત્માની શાંતિને અનુલક્ષીને આ વાત છે. આત્મિક સુખ જે ઉત્પન્ન થયેલું છે એની સાથે મીંઢામણી કરીને મંદમાં મંદ રાગમાં ઉત્પન્ન થતું દુઃખ પણ ઘણું દુઃખ છે એમ બતાવવું છે. કેમ કે આ દુઃખ વિનાની પર્યાય છે. એ વાતને વેદનની અપેક્ષાએ, જ્ઞાનીને પણ વેદનની અપેક્ષાએ લ્યો તો એને દુઃખનું વેદન છે એમ કહેવું જોઈએ. એ ઉપર અહીંયા એ આપ્યો છે જે 197 નંબરના બોલમાં વાત ચાલી છે એ અનુસાર અહીંયા ઉત્તર આપ્યો છે કે સાધક જીવનું જ્ઞાન રાગમાં જાય છે તે દુઃખને વેદે છે. એક બીજો અહીંથી પોઈન્ટ સમજવા જેવો છે કે જે જીવ રાગથી ભિન્ન પડી ગયો, રાગમાંથી પોતાનું અસ્તિત્વ જેને ખસી ગયું, જેનો રાગ, જેના રાગે ચિકાશ છોડી દીધી ને લુખાશ ધારણ કરી, એવો રાગ પણ એને દુઃખદાયક છે, દુઃખને વેદે છે ત્યાં ધર્મી. તો જેને હજી ધર્મી થવાનું છે એવા મુમુક્ષુને એ વિષય કઈ રીતે એને અંગીકાર કરવો જોઈએ ને કયા દ્રષ્ટિકોણથી એને ઉપાડવો જોઈએ કે તો પછી મારો તો હજી એકત્વ સહિતનો રાગ છે ને એ પ્રકારની સમ્યક જ્ઞાન સહિતની મંદતા તો આવી પણ નથી, એ પ્રકાર નથી. ભીન પડે ત્યારે પ્રકાર બદલાય છે આખો મંદતાનો. તો પણ મને મારા વિકલ્પમાં દુઃખ લાગતું નથી, અરે ક્યારેક તો અશુભ રાગમાં દુઃખ લાગતું નથી. શુભ રાગ તો મંદ કસાય છે પણ તીવ્ર કસાયમાં દુઃખ લાગતું નથી. તો આ તે કેવી ધર્મી સાધક જીવની સ્થિતિ કેવી હશે, અહીંથી એ વાતને એને ઉપાડવી જોઈએ કે વિકલ્પ માત્ર છે એ દુઃખરૂપ છે, અને એ ચાલતું દુઃખરૂપ પરિણમન દુઃખરૂપ જ્યાં સુધી ન સમજાય ન લાગે. સમજવું શું, લાગવું જોઈએ તો દુઃખ તો લાગવાની ચીજ છે. તો પછી બીજી આગળની વાત ક્યાંથી સમજાશે? આ તો સ્થૂળ પરિણમન છે. જે સ્થૂળ પરિણમન ચાલી રહ્યું છે એમાં પણ આટલો વિપર્યાસ છે કે દુઃખ સુખ રૂપે અનુભવાય છે, તો પછી સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવે ક્યાંથી ગ્રહણ થશે? હજી તો સ્થૂળ પર્યાયનો વિપરીત ગ્રહણ છે. જે રૂપે છે એ રૂપે એનું ગ્રહણ નથી, દુઃખનું દુઃખ રૂપે ગ્રહણ નથી. તો સ્વભાવ સામર્થ્યમાં રહેલો જે સુખનો ભંડાર એ તો ઘણો સૂક્ષ્મ વિષય છે, એને એ ક્યાંથી પકડી શકશે કે મારામાં આટલું બધું સુખ ફેર્યું છે? એને ક્યાંથી પકડાશે? કયા જ્ઞાનમાં એને પકડાશે કે એનું જ્ઞાન એ વિષયને તો પહોંચવાને સમર્થ છે અને ઘણું અસમર્થ છે. અહીંયા એક જ અપેક્ષા લીધી છે, બીજી અપેક્ષા નથી લીધી. નહીતર એક અપેક્ષા એવી છે કે ધર્મી સાધક જીવ રાગ નો જ્ઞાતા છે, ભિન્ન પડેલા એવા રાગ નો એ જ્ઞાતા છે, એવી પણ એક અપેક્ષા છે. પણ અહીંયા એ વાત નથી લીધી, એ વાતને અહીંયા રિઝર્વ રાખી છે. છે તોય તે એને અહીંયા છેડી નથી. અહીંયા તો એટલું જ લીધું છે ઉત્તરમાં કે સાધક જીવનું જ્ઞાન રાગમાં જાય છે, એટલે ઉપયોગ રાગ સાથે જ્યારે સહવર્તીપણે ચાલે છે અથવા રાગ અનુસાર ઉપયોગ ચાલે છે એટલે રાગમાં જાય છે એમ કહેવાય છે, અથવા રાગમાં જોડાય છે એમ કહેવાય છે. એકત્વ નથી થતું ક્યાં, પણ અનુસરે છે એ અપેક્ષા એ જોડાય છે એમ કહો. તે રાગ એની દશામાં ઉત્પન્ન થયો છે, સાધક જીવની દશામાં ઉત્પન્ન થયેલો તે રાગ છે, ચિત્ત વિકાર છે, ભલે મર્યાદિત છે તો પણ એમાં દુઃખ છે, ને એ દુઃખને ત્યાં ધર્મી વેદે છે. વેદે છે એટલે અનુભવ કરે છે. ધર્મી સાધક જીવને એક સાથે દુઃખનો પણ અનુભવ છે ને એક સાથે સુખનો પણ અનુભવ છે. અધર્મી જીવને, મિથ્યા દ્રષ્ટિ જીવને એકાંતે દુઃખનો અનુભવ છે, જ્ઞાની એમ કહે છે. છતાં એ કલ્પના પ્રમાણે ક્યારેક દુઃખ ને ક્યારેક સુખ એવા બે વિભાગ પાડીને કદીક પોતાને સુખી અનુભવે છે ને કદીક પોતાને દુઃખી અનુભવે છે. જ્ઞાની કહે છે કે એને એકાંતે દુઃખ જ છે ને આત્મિક સુખનો એક કણ પણ એને પ્રગટ્યો નથી, અનુભવમાં આવ્યો નથી. જ્યારે અરિહંત દેવને અને સિદ્ધ પરમાત્માને એકાંતે સુખ છે, અવસ્થામાં ચિદ વિકાર અને મોહનો સર્વાંશે અભાવ હોવાથી તે સર્વાંગ સુખી છે, એકાંત સુખી છે, પૂરેપૂરા સુખી છે. મુનિરાજ ઘણા સુખી છે, સમ્યક દ્રષ્ટિ પણ મિથ્યા દ્રષ્ટિ કરતા તો ઘણા સુખી છે, પણ છતાં સાધક અવસ્થામાં જે તે ગુણ સ્થાને જેટલા રાગ અંશનો સદભાવ છે એટલું દુઃખનો અનુભવ પણ ત્યાં તેમને છે. એવું એકાંતે નથી કે તેઓ એકાંતે સુખી જ છે અને રાગના જ્ઞાતા જ છે, એવું એકાંતે નથી. રાગના જ્ઞાતા પણ છે અને રાગને વેદીને દુઃખી પણ થાય છે એવા પણ છે, બે વાત છે. પણ જે કોઈ વિપર્યાસ લીધો છે કે ધર્મી એટલે ભીન પડી ગયા, ભીન પડી ગયા એટલે બસ એ તો એકલા જ્ઞાતા જ છે, જરા પણ એમને દુઃખ નથી, એવો કોઈ એકાંત પકડે છે એને તો એ જ્ઞાતાપણ સ્થાપતા નથી. અહીંયા તો જ્ઞાતાપણ સ્થાપવાની વિવિક્ષાને ગૌણ કરી નાખીને એમ સમજાવે છે કે સાધક જીવનું જ્ઞાન પણ રાગમાં જાય છે, દેવ ગુરુ શાસ્ત્ર વગેરે વિષયમાં રાગનો સાથે સાથે પ્રકાર ચાલે છે જીતે, ત્યારે તે દુઃખને વિદે છે. સુગાનીજી ત્યાં સુધી દ્રષ્ટાંત ટાઈપનું છે કે દુઃખને વિદે એને તો બધી ચેષ્ટા બહારમાં દુઃખ પ્રસિદ્ધ થાય એવી હોય, કાંઈ રડતો હોય, કાંઈ શોકમગ્ન હોય, કાંઈ ઉદાસ થઈ ગયો હોય, ક્યાંય એને એના બધી મુખની ચેષ્ટા જ એવી હોય, જેમ ક્રોધ વખતે ક્રોધવાળી, હાસ્ય વખતે હાસ્યવાળી. તો સૌધર્મ ઇન્દ્રો તો તીર્થંકર ભગવાનનો અભિષેક કર્યા પછી આ પારણું ઝુલાવે છે, પારણા ઝુલનનો આપણે ત્યાં આવે છે કે નહીં પ્રસંગ, ત્યારે પગે ઘૂઘરા બાંધીને નાચે છે, ભગવાનને ખુશી કરે છે બાળ તીર્થંકરને. ખરેખર તો એમનામાં રહેલી વિતરાગતા અને તેજ ભાવમાં એ અનેક જીવોને તારનાર નિમિત્ત તરીકે જોઈને એમના તારકપણા પ્રત્યે એમને પ્રમોદ થાય છે કે આ જીવનું તારકપણું છે, અનેક જીવોને હિતમાં નિમિત્ત થવાનું છે. બહુ સારું થયું આ પ્રકાર ઉદ્ભવ થયો અહીંયા, જે કાળે જે ક્ષેત્રે જે પ્રકાર ઉત્પન્ન થયો તો કેટલાય તીર્થંકરોના જન્મ કલ્યાણ કરે છે. આયુષ બહુ મોટું છે, દેવાયુ એમનું ઘણું મોટું છે, સમીર દ્રષ્ટિ છે, વૈમાનિક દેવમાંથી આવે છે. મનુષ્યના એ આયુ થોડા છે, કેટલી ચોવીસીના એ જન્મ કલ્યાણ કરે છે. અને જ્યારે પગે ઘૂઘરા બાંધીને નાચે છે ત્યારે સુખી હોય એવો દેખાવ છે, આનંદને વ્યક્ત કરનારો એ. અને એટલો આનંદ વ્યક્ત થાય છે કે નાચી ઉઠે એટલો આનંદ વ્યક્ત થાય છે. ત્યારે તો સુખી છે કે નહીં, કે ત્યારે સુખી નથી, એ અમને દ્રષ્ટાંત લીધું છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. કે સૌધર્મ ઇન્દ્ર જ્યારે ભગવાનને જોઈને નૃત્ય કરે છે, બાળ તીર્થંકરને જોઈને, ત્યારે પોતાની ધર્મી જીવ છે, સાધક જીવ છે, સૌધર્મ ઇન્દ્ર છે, એકાવતારી છે, એને એની પત્ની ઇન્દ્રાણી, સતી ઇન્દ્રાણી બંને એકાવતારી છે. એ જીવે ત્યાં, ઇન્દ્રાણીના જીવે ત્યાં દેવલોકમાં ગયા પછી સ્ત્રી પર્યાયમાં નવું સમય દર્શન પ્રગટ કર્યું છે. આ લઈને ગયા છે. જ્યારે એની જે પત્ની થાય છે એને ત્યાં નવું, કેમ કે લઈને જાય તો સ્ત્રી પર્યાય જાય નહીં, સ્ત્રી પર્યાય તિર્યંચીણી ને થાય, મનુષ્યણી ને થાય, એને દેવી ને થાય. નારકીમાં તો કોઈ હતું, સ્ત્રી હોતું નથી, ત્યાં તો બધા જ ન પૂછવું છે. એ ત્રણેય ગતિમાં જે સ્ત્રી પર્યાય છે એ પર્યાય તો સમ્યક સહિત બંધન નથી એને. નવું ત્યાં પુરુષાર્થ કરીને સમ્યક દર્શન સ્ત્રી પર્યાયમાં પ્રગટ કર્યું છે. એટલા વૈભવ વચ્ચે, રાગના નિમિત્તો વચ્ચે ઇન્દ્ર જેવડો જેવો ધણી છે અને એટલી સાહેબી છે દેવી, છતાં એનાથી ભિન્ન પડીને ત્યાં સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. એ વખતે ઉત્સાહ અને આનંદના પર્યાયને દુઃખ રૂપે જોવે છે, કેમ કે અંદરમાં સુખની ધારા ચાલે છે. આત્મિક સુખની જે ધારા ચાલે છે એ અમૃત ધારાની સાથે મીંઢવતા એમ કહે છે કે આ અમારો ભગવાનના ઉત્સવનો આનંદ, એ તો એક કૃત્રિમ દેખાવ છે, રાગના કૃત્રિમ ઉછાળાનો એ દેખાવ છે. કૃત્રિમ એટલે કૃત્રિમ કરે છે એમ નહી, આવે છે તો સહજ, એ પણ બહારનો દેખાવ સાચો નથી માટે કૃત્રિમ કહીએ. પણ ત્યાં તો શું છે, હજી શોક મગ્ન હોય કે જુવાન દીકરો એકનો એક ગુજરી ગયો હોય અને બારમું તેરમું કરે અને સગાવાલા હું એને મીઠાઈ ખવડાવે, પરાણે કા લાડવો ખાવ, તમને તો ટેવ છે લાડવો ખાવાની, રોજ લાડવા તમે ખાતા હતા, ઘણા એવા સુખી માણસ હોય છે, કહેવાતા રોજ એને ગળ પણ જોઈએ, કેમ ભાઈ જરા ઠેસ મારવા માટે ગળે ઉતરે બધું હરખું, પછી ઠેસ મારવા માટે જોઈએ એમ કે ભાઈ એ બધી ટેવો પડી છે, એ પાછો ક્યાંય બધું હારે તો આવવાનું નથી, એ સરખા પૂન રહેતા નથી, ગતિ બદલાય છે બધી, ક્યાં સુધી ઠેસ તારે પકડી રાખે છે. કે એને શોકમગ્ન દશામાં ખાય છે, આ ત્યાં એની દશા ઉગ્ર દેખાય છે આનંદ વાળી, પગથી ઉછળે છે, આખું શરીર ઉછળે છે, છતાં એને કહેવાતા આનંદને અંતરની આનંદ ધારા સાથે મેળવતા દુઃખ, દુઃખના ખાનામાં એને પોતે ખતવે છે, જાણે છે અને અનુભવ કરે છે કે આ દુઃખ છે, આ ખરેખર આનંદ કે સુખ આમાં નથી, આ તો દુઃખનો ભાવ છે. એ વાત એમને દ્રષ્ટાંતમાં લીધી છે. દુઃખને વેદે છે, જ્ઞાન જ્ઞાનમાં રહે છે તે સુખને વેદે છે. એટલે નિર્વિકલ્પ ઉપયોગના કાળે બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ નથી, એટલે રાગમાં ગયેલું તે જ્ઞાન નથી, ઉપયોગ હજી રાગમાં ગયો નથી. અને જ્ઞાન સ્વભાવમાં ઉપયોગ ગયો છે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં રહે છે તે કાળે નિરાકુર આનંદના ઉભરાને અનુભવ કરે છે, ત્યારે એમને દુઃખ નથી. પણ રાગના કાળમાં તો એમને દુઃખ છે, અને દુઃખ હોવાથી ત્યાંથી સહજપણે ખસવાનો હટવાનો પ્રયત્ન પણ એમનો ચાલે છે. કોઈ પણ જીવને જ્યાં દુઃખ હોય, જ્યાં અસુહાતું હોય, ત્યાં એનેથી ખસવાનો જ એને ભાવ રહે, હટવાનો જ ભાવ રહે. કાંઈક પણ એને સુહાતું હોય તો ત્યાં એને રહેવાનો ને ટકવાનો ભાવ રહે. આ તો કુદરતી પરિસ્થિતિ છે જીવ માત્રની. એટલે જો મુમુક્ષુ હોય ને એને વિકલ્પમાં દુઃખ લાગે તો ત્યાંથી ખસે. જ્ઞાનીને તો વિકલ્પમાં દુઃખ લાગે, લાગે ને લાગે જ ન લાગે એ પ્રશ્ન નથી. કેમ કે જ્ઞાની ત્યારે થયા છે કે એને આત્માના સ્વભાવનો વિકલ્પ ઉઠ્યો હોય, એમાં પણ દુઃખ લાગ્યું ને એમાંથી પણ ખસી ગયા સહેજે સહેજે, અને અંતર્મુખ થઈને આત્મામાં ઉતરી ગયા, ત્યારે તો તે જ્ઞાન પદને, જ્ઞાનીના પદને પામ્યા. ત્યાં સુધી તો જ્ઞાની પદ હતું નહીં, એટલે એમને તો દુઃખ નહીં લાગવાનો પ્રશ્ન જ નથી. જે પ્રકારે એ જ્ઞાની થયા છે એ પ્રકારમાં પછી આખું વિપરીત થઈ જાય અને રાગ સુખરૂપ લાગે એ વાત તો રહેતો નથી, અથવા રાગ દુઃખરૂપ ન લાગે એ વાત પણ રહેતી નથી. એટલે જ્યાં જ્ઞાન જ્ઞાનમાં રહે છે એ જ્ઞાની માટે છે, ત્યાં ઉપયોગ લેવો. તે જ્ઞાન સુખને વેદે છે, ત્યાં તે જ્ઞાન અનંત સુખના પિંડને ઉપયોગાત્મકપણે પણ અવલંબી રહ્યું છે. અથવા જ્ઞાન ધારામાં જે જ્ઞાન છે તે સુખને વેદે છે, એક સમય માં લ્યો તો જે લબ્ધ જ્ઞાન જ્ઞાન ધારામાં છે તે સુખને વેદે છે, અને જે ઉપયોગ રાગ સાથે સંયુક્ત છે, રાગ સાથે સહચર થઈને બારમાં કરે છે, ત્યાં દુઃખને વેદે છે. તે જ્ઞાન એક જ જ્ઞાનની પર્યાય આંશિક સુખને વેદે છે ને આંશિક દુઃખને વેદે છે. એક એક સમયમાં લ્યો તો જ્ઞાનની પર્યાય એક, ભાગ એના બે અને વેદન એના બે. એક સમયમાં લ્યો તો પરિણતિનો ઉપયોગ જુદા, જે ધારા છે તે પરિણતિરૂપ છે. પછી ત્યાં સ્પષ્ટતા એ છે કે જ્યાં સુખનું ને દુઃખનું વેદન છે એવી જે પર્યાય, એનું સાધકને જ્ઞાનીને વેદન હોવા છતાં અવલંબન હોતું નથી. એટલે ભલે સુખને વેદે કે ભલે દુઃખને વેદે અવસ્થા, પણ એનું અવલંબન તો જ્ઞાની લેતા નથી. વેદે છે પણ અવલંબનપૂર્વક વેદતા નથી. એ 575 એના ઉપર આગળ પ્રશ્ન ઉઠાવ્યો છે 576માં, કે અમે તો આવું સાંભળ્યું છે એને વેદન દુઃખનું હોય નહીં, કે એ વિવિક્ષા બીજી છે અને આ વિવિક્ષા બીજી છે, બંનેને જેમ છે તેમ સમજવી જોઈએ.
ભગવાન